હવે ગાથા 22, લિંક જોઈ લઈએ. સંબંધ, અજ્ઞાની હોવા છતાં પોતામાં સદગુરુપણું સ્થાપે એવા અસદગુરુ પાસેથી જો કોઈ જીવ માર્ગ પામવાની આશા રાખે તો તે મતાર્થીની ગણનામાં આવે છે, એ વાત સ્પષ્ટ કરતા પરમપૌદેવ હવે 22મી ગાથા જણાવે છે. તો અહીંયા કીધું ને કે મતાર્થી જીવ, આગળ ગાથામાં જોયું કે સદગુરુને અસદગુરુનો લક્ષણ ખબર નથી, અને જો એ અસદગુરુને માને તો અસદગુરુનું તો આવું નુકસાન થવાનું છે, સાથે શિષ્યનું પણ નુકસાન થશે. તો આગલી ગાથાઓના કનેક્શનમાં કઈ રીતે છે આ? તો કે મુમુક્ષુ જીવ હોય તો સમજે એહ વિચાર. હવે એહ વિચાર એટલે શું? વિનયનો, જે વિનયની વાત કે ને, જે શાસ્ત્રમાં કીધી છે કે આવો વિનય કરવો જોઈએ, આ કરવું જોઈએ, સદગુરુ પ્રાપ્તિ કરવી જોઈએ, એમનું આજ્ઞા. તો મુમુક્ષુ જીવ શું કરશે? આ વિનયનો જે છે એ વિચાર સમજશે, યથાર્થ રીતે સમજશે. અને મતાર્થી જીવ શું કરશે? એનો અવળો નિર્ધાર લેશે. એટલે અહીંયા સાહેબે કીધું કે એવું નથી કે સમજતા નથી, તકલીફ ક્યાં છે ખબર છે? આ મતાર્થી જીવ છે ને એ ખોટું જ સમજે છે, સમજે છે જ ખોટું. એટલે એક્ઝામ્પલ સાહેબે આપ્યું, સિંગાપુરના પેલા ભાઈની વાત કરી કે સત્સંગમાં આવ્યા હતા, સાંભળતા હતા સાંભળતા હતા, ગુરુદેવ દોષની વાત કરે અને એને દોસ્ત સંભળાય. એટલે આખો સત્સંગ હતો દોષ ઉપર, અને એમને પકડ્યું શું? અવળો, કંઈક જુદું જ પકડી લીધું. એવું કંઈક મતાર્થીને થાય છે, એ કંઈક ખોટું, કંઈક ઊંધું પકડી લે. સમજે છે તો ખરા, પણ ઊંધું પકડે છે. અને મુમુક્ષુ શું છે? એને સમ્યક રીતે સમજે છે. એટલે કીધું ને કે નિરીક્ષણ સાચું છે પણ નિષ્કર્ષ ખોટો કરે છે. એટલે સદગુરુનો આશય સમજવો યથાર્થ રીતે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, તો આપણા મોક્ષ માર્ગે આપણે આગળ વધી શકીએ. તો સાથે મળીને ગાશું આપણે. હોય મુમુક્ષુ જીવતે સમજે એહ વિચાર, હોય મતાર્થી જીવતે અવળો લે નિર્ધાર. મુમુક્ષુ એટલે મોક્ષની ઈચ્છા ધરાવનાર, એહ એટલે વિનય, સમજે એહ વિચાર, એ વિનયનો વિચાર યથાર્થ રીતે સમજે. હોય મતાર્થી, મતાર્થી એટલે મતનો અર્થી, હોય મતાર્થી જીવતે અવળો, અવળો એટલે ખોટો, લે નિર્ધાર, નિર્ધાર એટલે નિર્ણય, નિશ્ચય. સંક્ષેપ પર, જે મોક્ષાર્થી જીવ હોય તે આ વિનય માર્ગ આદિને વિનય માર્ગ આદિનો વિચાર સમજે, અને જે મતાર્થી હોય તે તેનો અવળો નિર્ધાર લે. એટલે કાં પોતે તેવો વિનય શિષ્યાદી પાસે કરાવે, અથવા અસદગુરુને વિશે પોતે સદગુરુની ભ્રાંતિ રાખી આ વિનય માર્ગનો ઉપયોગ કરે. હવે છે ને અહીંયા આ જે મતાર્થી કીધું ને, મત નો અર્થી એ મતાર્થી, બરાબર, જેને આદર માત્ર, આદર હતો તો વિનય, માત્ર પોતાના સંપ્રદાય, પોતાનું જે ગચ છે એના પ્રત્યે છે, સંપ્રદાયના મત પ્રત્યેને લગાવ છે, અમે એમ માનીએ છીએ. અને સાહેબજીએ બહુ સુંદર આની અંદર મતાર્થી અને સ્વચ્છંદીમાં શું ફરક છે, સ્વચ્છંદ, સ્વચ્છંદ જે છે એમાં પણ મતનો આગ્રહ છે, મતાર્થીમાં પણ મતનો આગ્રહ છે, સ્વચ્છંદમાં પોતાનો જે મત હોય, પોતાનો ઓપિનિયન હોય એનો આગ્રહ છે. તો મતાર્થીમાં શું છે? સમુદાય, સંપ્રદાયનો, જે સંપ્રદાયનો મત છે એનો આગ્રહ બનશે તો એ કોણ બનશે? મતાર્થી, એટલે મતનો આગ્રહી, અને સ્વચ્છંદી એટલે પોતાના મતનો આગ્રહી, બરાબર છે. હવે કઈ રીતે એ હોય છે? તો કે અમે આ શાસ્ત્રો માનીએ છીએ, અમે સાધુનો વેશ આવો હોય એમ માનીએ છીએ, અમે આને ગુરુ કહીએ છીએ. બધામાં શું આવ્યું? અમારો મત, અમે આમ માનીએ છીએ, અમે આમ માનીએ છીએ. પછી જે હોય, સ્થાનકવાસી હોય, દેરાવાસી હોય, સાહેબ કીધું ખરતર ગચ્છ ને અલગ અલગ ગચ્છ, અમે આવું માને છે એનું મુખ્ય બને આગ્રહ. હા, એટલે એ બસ એમાં ઘણા બધા વેશની અંદર પણ અલગ અલગ જે હોય, એટલે આ બધાને એ મુખ્ય કરી. અને કેવું છે આવું, આનાથી જુદો જેનો મત આવે, જે આવું ન માને એ બધા ખોટા, એના પ્રત્યે તેઓ પ્રેજ્યુડિસ એટલે કે પૂર્વગ્રહ સહિત જુએ, એમના પ્રત્યે દ્વેષ ઘૃણા ધરાવે અને એક વેરભાવની નજરથી એ જુએ છે. આ બધું મતાર્થી, મતના અર્થીનું આવું થાય છે. એટલે કીધું બે પ્રકારના જીવો છે. શુભ ક્રિયા બધા કરે છે, ઘણા કરે છે, પણ એમાં જે શુભ ક્રિયાની પાછળ મતાર્થી છે એ ભૂલ કરે છે, અને જે મુમુક્ષુ છે, જે સ્પિરિચ્યુઅલ છે, જે સાધક છે, એ મોક્ષ માટે કરે છે. બાહ્ય ક્રિયા, ધાર્મિક ક્રિયાઓ, સાધનો મોક્ષ માટે કે છે. તો એઝ ઇફ ઇટ ઇઝ આપણને પરમ કૃપાઓદેવ તૈયાર કરી રહ્યા છે. જો આ છે ને, હોય મુમુક્ષુ જીવતે સમય, હોય મતારથી જીવતે ઓળો લે, એટલે મતારથીનો ટોપિક અહીંયા આપણે કે ને આપણે તૈયાર કરી રહ્યા છે કે હવે પછીના જે સેક્શન આવવાનું છે મતારથીનું, એના માટે તૈયારી અહીંથી સ્ટાર્ટ થાય છે. હવે મતારથી જીવ કેવી ભૂલ કરે, જો આપણે જોયું મતારથીની માન્યતા અને એનું કેવું છે બીજા લોકો પ્રત્યે. હવે હું મારા સંપ્રદાયનું કઈ રીતે સારું કરું, સારું બોલું, અને એના માટે બીજા સંપ્રદાયનું કઈ રીતે ખરાબ બોલું, એનો લક્ષ્ય શું છે ખબર છે? મારો સંપ્રદાય કઈ રીતે મોટો બને, અમારો સંપ્રદાય કેટલા લોકો વધે. અને સાહેબે કીધું લોકો વધે એ કંઈ ખોટું નથી, પણ જો આત્મલક્ષ ચૂકાતો હોય તો દેટ ઇઝ રોંગ. જો એ પથ સાચો હોય, એ વોટ એવર એ આત્મલક્ષ સહિત કરતા હોય અને એમાં લોકો વધારે ભેગા થાય તો સારી જ વાત છે ને, પણ અહીંયા શું થાય છે ગડબડ, આખો ફોકસ, આખું જે કેન્દ્રિત ક્યાં કેન્દ્રિત થઈ જાય છે, લોકો કઈ રીતે વધે, અને એમાં મોટી ભૂલ શું થાય છે, આત્મલક્ષ ચૂકાઈ જાય છે, ફોકસ આત્મા ઉપરથી હટી જાય છે. એટલે કીધું ગુરુ ઉપર પ્રેમ હોવો જોઈએ, સદગુરુ હોવા જોઈએ, સદગુરુ ઉપર પ્રેમ હોવો જોઈએ, કારણ કે હું ક્યાંક મતારથી થતો હોઉં તો જે મને પકડાવી શકે કે આ મતનો આગ્રહ છે. એટલે સાહેબે ગંગાની દ્રષ્ટાંત આપ્યું ને કે આવું બને છે, એ ગંગા જ્યારે હરદ્વાર પર હોય ત્યારે એકદમ ક્લીન છે, પવિત્ર છે, પ્યોર છે, પણ જેમ જેમ સાગર તરફ જાય છે, એમાં વારાણસી પછી તો એકદમ મેલી થઈ જાય છે. અને એવું બને કે જ્યારે સંસ્થાની અંદર પ્રત્યક્ષ સદગુરુની હાજરી હોય, પણ ધીમે 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 શું થાય તો કે હાજરી ન હોય, પછી જ્યારે મતારથી લોકો વધતા જાય, એની મેજોરિટી થતી જાય, તો શું થાય, એ પવિત્રતા ગુમાતી જાય, મતારથીપણું આવતું જાય, જડત્વ આવતું જાય, શુષ્કપણું આવતું જાય. અને એટલે કીધું સંભવામી યુગે યુગે, થોડા થોડા કાળે સદગુરુને આવવું જ પડે, આવવું પડે એમ નહીં પણ સદગુરુ થાય જ, શેના માટે, તો કે નહીંતર આ ચૂકાઈ જાય. તો અને સાહેબે વાત કરી હતી, પેલા ડ્રામાની વાત કરી હતી, કેવી સરસ, કે ઓલું જે ડ્રામા હતો આ યુગે યુગે ક્રાંતિવાળો જે હતો, એમાં બે જનરેશન વચ્ચે જે ક્લાશિસ થાય છે, અને ત્યારે એક વિચાર આવ્યો કે વાત સાચી છે કે દરેક ઓલા પછી ક્યાંક એ ક્રાંતિકારી વ્યક્તિ એટલે કે પ્રત્યક્ષ સદગુરુ આવવા જોઈએ તો આ ધર્મ આગળ ચાલે. સો હવે મુમુક્ષુ કોણ અને મતારથી કોણ, બહુ સુંદર રીતે ગુરુદેવે સમજાવ્યું છે. એક એક પોઈન્ટ લઉં છું. પહેલો પોઈન્ટ, મુમુક્ષુ એટલે કોણ, જેને એકમાત્ર ઈચ્છા, એકમાત્ર ઈચ્છા, એકમાત્ર લક્ષ્ય શું છે, આત્મજ્ઞાન. ધ્યેય શું છે, યાદ છે ને? ટાર્ગેટ એન્ડ ગોલ. લક્ષ્ય શું છે? આત્મજ્ઞાન. ધ્યેય શું છે? મોક્ષ. તો આ ફર્સ્ટ પોઈન્ટ થયો મુમુક્ષુ જીવનો. સેકન્ડ પોઈન્ટ, હવે જ્યારે એને આવું જ એકમાત્ર ઈચ્છા છે તો એ શું કરશે? સદગુરુની શોધ. સદગુરુની શોધ. અને સદગુરુ પ્રાપ્ત થાય તો શું કરે છે? વિનય સહિત, ભક્તિભાવ સહિત આજ્ઞાનું પાલન કરે છે. અને પૂરેપૂરો પ્રયત્ન એના સ્વચ્છંદ અને માનને નાશ કરવાનો કરે છે. આ સેકન્ડ પોઈન્ટ. પહેલો પોઈન્ટ શોધો, એકમાત્ર લક્ષ્ય આત્મજ્ઞાન અને ધ્યેય મોક્ષ. સેકન્ડ પોઈન્ટમાં સદગુરુની શોધ, પ્રાપ્ત થાય એટલે શું? વિનય અને ભક્તિભાવ સહિત આજ્ઞાનું પાલન કરે છે, સ્વચ્છંદ અને માનને નાશ કરે. થર્ડ પોઈન્ટ, સાધનોનો ઉપયોગ કરે છે સેના માટે? આત્મજાગૃતિ માટે. કારણ કે હવે એને આત્મલક્ષ્ય થયો છે ને, સો આજ્ઞામાં જે કોઈ પણ સાધન મળે એ આત્મલક્ષ્ય પૂર્વક કરે છે. ત્રીજો પોઈન્ટ. ચોથો પોઈન્ટ, શાસ્ત્ર અને સદગુરુ જે બોધ આપે એ યથાર્થ રીતે સમજે છે. અને અહીંયા એક બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હાઈલાઇટ કર્યો કે બોધમાં પણ એની અંદરનો રહેલો આશય, ઇન્ટેન્ટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. જો ઇન્ટેન્ટ, આશય પકડવાનો પ્રયત્ન ન કરતા હોય તો એ મુમુક્ષુ જીવ નથી. કારણ કે મુમુક્ષુ એની પાછળનો આશય જે છે એ જ ખરો મુમુક્ષુ, એ ઉચ્ચ મુમુક્ષુ કહેવાશે. અને આ બધું કરવાથીનું શું થાય છે? પાંચમો પોઈન્ટ, આધ્યાત્મિક પ્રગતિ ખૂબ કરે છે. આધ્યાત્મિક પ્રગતિ ખૂબ કરે છે. તો આ મુમુક્ષુ જીવના આપણે પોઈન્ટ્સ જોયા. ક્લિયર? હવે આવ્યું ને, હોય મુમુક્ષુ જીવ તે સમજે એહ વિચાર, આ વિનયનો ઉપયોગ એને બરોબર કરી આધ્યાત્મિક પ્રગતિ કરી. હવે મતાર્થી શું કરે છે? મતાર્થી જે છે એ જે સંપ્રદાયનો છે એનો જે મત છે એને પકડી રાખે છે. સંપ્રદાયના મતને પકડી રાખે છે, ચીટકી રહે છે. જે કુલ ધર્મ હોય, હર્ડ મેન્ટાલિટી કીધી ને, ગાડેરિયા પ્રવાહ બસ બધાની સાથે આમ, એ એનો આખો લક્ષ બસ આ સંપ્રદાયમાં આવું માનવું છે એ જ માનવાનું. સત્ય જાણવાની એને જિજ્ઞાસા નથી. અને એક એક્ઝામ્પલ આપ્યું કે વર્ષોથી ભક્તામર કરતો હોય પણ ભક્તામર, અમર એવા ભક્ત, અમર એટલે કોણ? દેવ. તો આ એવા દેવની વાત કે એને કાંઈ ખબર નથી, એટલું જ ખબર છે પ્રોબ્લેમ આવે ને ત્યારે ભક્તાનો કરવાનો. સો આ મતાર્થીનું લક્ષણ છે. એની જગ્યાએ મુમુક્ષુ હશે એ શું કરશે? આની રચના કોને કરી, ક્યારે કરી, કઈ પરિસ્થિતિમાં કરી, આ ભક્તામરનો સબ્જેક્ટ મેટર એટલે કે વિષય શું છે, આ બધી ગાથાઓમાં કઈ રીતે મને અનુલક્ષીને છે, મારે કઈ રીતે આમાંથી આધ્યાત્મિક પ્રગતિ કરવી, એ બધું એ રીતે કરશે. એટલે આ એક એક્ઝામ્પલ વડે આપણને ખબર પડી ગયું કે મતાર્થીને સાંસારિક લક્ષ્ય છે અને મુમુક્ષુ છે એ આત્મલક્ષ્ય માટે કરે છે. અવળો રે નિર્ધાર. હવે આ મતાર્થી જે છે એ ત્રીજો પોઈન્ટ શું કરે છે? ત્રીજો પોઈન્ટ શું છે? અવળો લે નિર્ધાર, ઊંધું પકડે છે. એક્ઝામ્પલ તો કે શાસ્ત્રમાં એમ આવે કે અધ્યાત્મને આત્મા સાથે કોઈ સંબંધ નથી. અધ્યાત્મને હવે એનું ઊંધો નિર્ધાર શું કરે છે? એમ શરીર સાથે, અધ્યાત્મનો આત્મા સાથે સંબંધ છે, મિચ્છામી દુક્કડમ, શરીર સાથે નથી. એટલે એ એવો મિનિંગ લે છે કે અચ્છા તો પછી આ શરીર વડે જે બધી ક્રિયાઓ કરવાની, ધાર્મિક ક્રિયા, એ બધી શું કામ કરવાની જો આત્મા સાથે જ કનેક્શન છે ને? તો મતાર્થીએ શું કર્યું? આ શાસ્ત્રનો જે વિચાર સમ્યક રીતે લેવાનો હતો એના બદલે આખો અવળો લીધા, લઈ જે સાધન કરતો હતો એને પણ એને છોડી દીધું. એટલે હવે મારે વંદન, પૂજન, આ બધું કાંઈ કરવાની, આ બાહ્ય પ્રવૃત્તિ કાંઈ કરવાની જરૂર નથી, એમ લઈ લે. બીજી રીતે મિસ્ટેક શું કરે? તો કે શાસ્ત્રમાં એવું કે અસદગુરુનો વિનય ન કરવો જોઈએ. સપોઝ એમ એને પકડાય તો એવું કરે, કોઈને સદગુરુ માને જ નહીં, આને કહેવાય અવળો લઈ નિર્ધાર. ત્યાં એટલા માટે સમજાવ્યું છે કે આવું જો અસદગુરુની અંદર ફસાઈ ન જવું અને આત્માનું નુકસાન ન કરવું. પણ એ શું કરે છે? સદગુરુ માનતો નથી કોઈ, આપણે માનીએ તો ગડબડ થાય ને. તો શાસ્ત્રમાં શેના માટે સમજાવ્યું કે આને છોડી સાચા ગુરુની શોધ કરી, તન મન ધન અર્પણ કરી અને મોક્ષ પ્રાપ્ત કરી લે, એના માટે સમજાવ્યું હતું. પણ આવી ગડબડ કરી બેસે છે. સો ચોથો પોઈન્ટ શું છે? બધું હોવા છતાં તે આત્મજ્ઞાન પામતો નથી, એ પોતાનું નુકસાન કરી બેસે છે. બધું હોવા છતાં, ખૂબ ક્રિયાઓ કરવા છતાં પણ એ આત્મજ્ઞાન પામતો નથી. અને અહીંયા જોઉં કે આપણે જોઈને આપણે એમ થાય કે શું કરે છે. અને પરમ કૃપાદેવ શું કહે છે કે એમને દયા આવે છે, એમને કરુણા ઉપજે છે આવા જીવને જોઈને. અને અહીંયા ચાર પ્રકારે ગુરુદેવે મુમુક્ષુ અને મતાર્થી બે સેક્શન મુમુક્ષુની અંદર આવે છે, બે સેક્શન મતાર્થી. બહુ સુંદર રીતે સાહેબજીએ સમજાવ્યું. તો કે મુમુક્ષુ જીવ એટલે કોણ? તો કે મુમુક્ષુ એટલે સિમ્પલ મોક્ષની ઈચ્છાવાળો, મોક્ષની કામનાવાળો. એ સદગુરુના લક્ષણ જાણે છે, જો રિવાઇઝ જ થાય છે, સદગુરુના લક્ષણ જાણે છે, ભેદ કરે છે અસદગુરુ કોણ સદગુરુ કોણ, સદગુરુનું શરણું પ્રાપ્ત કરી આજ્ઞાનું પાલન કરે છે, સમાગમ વધારી આત્મલક્ષ સહિત બધી ધર્મ પ્રવૃત્તિ કરે છે અને આત્મકલ્યાણ કરે છે. આ મુમુક્ષુજી. શિષ્ય શું કરશે? તો અહીંયા કીધું ને કે મને ભેદ ખબર હોવો જોઈએ અને આત્મલક્ષ હોવું જોઈએ. અને એ સમજાવવા માટે સાહેબજીએ એમના પિતાશ્રીની વાત કરી કે મૂર્તિ પૂજક ફેમિલી કેવું, કે સવારના પૂજા કર્યા વગર મોઢામાં કંઈ મૂકવું પણ નહીં એવું ગુરુદેવ એમની વાત કરી. અને કેવું કે ઉપાસ દેરાસર પણ જવું, પછી ઉપાશ્રય જવું, ગુરુ પાસે પચખાણ, મહારાજ સાહેબ પાસે પચખાણ લેવાના, એમના ચરણની સેવા કરવાની, વાસ્કેપ લેવાનું, પછી સ્કૂલે જવાનું. અને એમના દાદી તો ખૂબ જ સ્ટોન્ચ, એટલે આમ ફર્સ્ટ રોમાં બેસવાવાળા. પણ એમના પિતાની વાત કરી કે તેઓ જતા સમાગમ કરતા બપોરે જઈને, પણ ક્યાંક એમને લાગ્યું કે નહીં, અહીંયા ક્યાંય આત્માનું પોષણ થતું નથી, અધ્યાત્મની વાત આવતી નથી, ડોનેશન્સને એ બધી વાત આવે છે. એટલે એમને જે જોઈતું હતું આત્માનું પોષણ, કે એ એમને લાગ્યું કે અહીંયા નથી મળી રહ્યું. તો એમણે શું નક્કી કર્યું કે હવે હું અહીં જઈશ નહીં, કારણ કે અહીંયા સંસારનું આત્માનું પોષણ મારું થતું નથી. અને ઘરે બેસીને શાસ્ત્ર અભ્યાસ કરતા હતા. અને કેવું 254 હાથમાં આવ્યો એ વાંચ્યું તો અંદરથી એમને થયું કે હજી તો પરમ કૃપાદેવ કોણ છે ખબર નથી, પણ એટલો નિશ્ચય થઈ ગયો કે આ જે કોઈ પણ લખ્યું છે એ ચોક્કસ આત્મજ્ઞાની પુરુષ હોવા જોઈએ. સો આ મુમુક્ષુ જીવ શિષ્ય. એની સામે બીજું એક્ઝામ્પલ આપ્યું, બીજા સેક્શનની વાત કરી, મુમુક્ષુ જે ગુરુપદે છે. વિચાર કરો કે ગુરુપદે છે, આત્મજ્ઞાન નથી, અને શિષ્ય સમુદાય છે જેમને વંદન વ્યવહાર આદિ કરે છે, પણ તેમના પ્રત્યે પણ એ શું કરે છે, તેઓ શું કરે છે? તો કે અંદરમાં ખ્યાલ છે કે મને આત્મજ્ઞાન નથી. અને વાત આવી ને કે પરમ કૃપાઉદેના સંપર્કમાં આવે છે, આત્મજ્ઞાન શું છે, સદગુરુ કોણ કહેવાય, એમને સમર્પણ કરે છે, પછી જે કોઈ પણ એમની પાસે આવે તો એમને કહે કે અમે આત્માર્થી છીએ, આત્મજ્ઞાની નથી, એટલે અમે ગુરુ ન કહેવાય. મેં જેમને ગુરુ માન્યા છે, મેં જેમને શરણું લીધું છે, એવા એક પુરુષ છે, કોણ છે, જે મુંબઈમાં છે, તેઓ આત્મજ્ઞાની છે, તમે એમનું માર્ગદર્શન લો. અને એનું પરિણામ શું આવ્યું? તો કેટલા લોકો જે હતા એમને કેવો ભાવ થયો કે વંદન આદિ બંધ કરી દીધા, એમની પાસે આવવાનું બંધ કરી દીધું, ગોચરી લેવા જાય તો આહાર પાણી ના આપે, પણ લઘુરાજ સ્વામી પર લલ્લુજી મુનિ, પૂજ્ય શ્રી લલ્લુજી મુનિએ શું કર્યું? તો કે ઉપવાસ કર્યો, પણ એમની ભક્તિ છોડી નહીં. સો આવી રીતે મુમુક્ષુ શિષ્ય, મુમુક્ષુ ગુરુ. હવે મતાર્થી ગુરુ કેવો હોય? તો મતાર્થી ગુરુ શું છે? વેશ લીધો છે સાધુનો, અંદરમાં લક્ષણો નથી, ગુણો નથી, પણ છતાં સદગુરુ છે એવી યોગ્યતા ધરાવે છે એમ બધાને મનાવે છે અને ખાતરી અપાવે છે. અને શું કરે છે? અપેક્ષા રાખે છે કે તમે વિનય કરો, પૂજાદિ કરો, અને બધા એમના એમની આજ્ઞા પાળે, એમના પ્રમાણે કરે, ખોટી આશાઓ આપે, ખોટા લાભ લે. એના કારણે શું થાય? જન્મ મરણના ફેરામાં તેઓ ભટકે છે. હવે ચોથું સેક્શન કયું છે? શિષ્ય. કયો શિષ્ય? મતાતી શિષ્ય. કોને ફોલો કરે છે? અસદગુરુને ફોલો કરે છે. સદગુરુ માને છે એને. એ શું જોયે છે? વેશ છે ને બારમાં, હું વેશ નથી લઈ શકતો. તો જેને વેશ લીધો એ મહાન. અંદરના ગુણો ચેક કરતા નથી, અંતરંગ દશા જ ચેક કરતા નથી. કેમ? કારણ કે જેને પોતાને જ આત્મજ્ઞાન જોઈતું ન હોય તો એ કોઈ સામે આત્મજ્ઞાન છે કે નહીં એ ચેક જ શું કામ કરશે? એને શું જોઈએ છે? સંસારની બધી કામનાઓ પૂરી થાય, બિઝનેસ ધમધોકાર ચાલે, ઘરમાં કોઈ પ્રોબ્લેમ ન આવે, કોઈ માંદગી ન આવે, અને આના માટે જે કોઈ પણ સોલ્યુશન બતાવે એવા અસદગુરુ પાસે જઈ અને પોતાનો સંસાર એ પોષે છે. અને એટલે શું થાય છે કે આવો જીવ ક્યારે પણ આત્મજ્ઞાન પામતો નથી, કારણ કે એને આત્માનો લક્ષ નથી પણ સંસારનો લક્ષ છે. તો આપણે જોઈએ. હોય મુમુક્ષુ જીવતે સમજે એ હવિચાર, હોય મતાર્થી જીવતે અવળોને નિર્ધાર.